એ તો સદ્દારી ગાંઠને મજબૂત કરતા ચાલે છે. માં કોઈ કોઈ વાર કસોટી કરે પરિક્રમા કરનારની, પણ કસોટીમાં પસાર પણ એ જ કરાવે. એક વખત એવો આવ્યો કે અવધૂતજીને 4 દિવસ સુધી ગોળ મળ્યો ના, બીજું સદાવ્રત મળે, પણ આ તો ગોળ જ પીવાનો, ગોળ કોણ આપે? અવધૂતજીના શરીર પર એકદમ શ્રમ વ્યાપી ગયું, અશક્તિ આવી ગઈ, અને ભૂખે ચડે ચક્કર, તોય અવધૂત દુખની પરવા કર્યા વગર હર નર્મદે નર્મદે હરનું કરતા ગાન આગળ વધતા જાય, પણ થઈ ગયા બે ભાન. 4 દિવસ સુધી મળ્યું નહીં, ચાલવાનું દરરોજના 70-70, 80-80 ગૌ ચાલે, કેમ કરીને ટકાઈ ખાધા વિના. એટલે ચક્કર આવ્યા, ભૂખે ભાન ગુમાવ્યું, અને પડ્યા માર્ગની માય, આખી રાત પડ્યા રહ્યા એ જ સ્થિતિમાં ત્યાં, એવી સ્થિતિમાં આખી રાત પડ્યા રહ્યા. પ્રાતકાળ થયો રે બીજા દિવસનો, એમ પ્રકાશ પથરાયો વધે પૂર્વ દિશાથી, તેમ જ્યારે પ્રકાશ થયો એટલે શરીરમાં થોડીક જરા સ્ફૂર્તિ આવી, ધીમે ધીમે રેવાને કિનારે આવી, અને જેમ તેમ સ્નાન કર્યું, ધ્યાન ધરવા બેઠા, પણ પાછા બેભાન થઈને પડી ગયા. કારણ કે છેલ્લા 5 દિવસથી એમના શરીરમાં એમના પેટમાં અન્નનો કોળિયો ગયો નથી, ભાન આવ્યું છે તો ત્યાં જ પડ્યા રહ્યા. માં નર્મદા પોતાના ભક્તનું આ દુઃખ કેમ જોઈ શકે? એટલે માં નર્મદાએ સામે કિનારે એક ગામ હતું, એ ગામમાં એક ગ્રસ્થ હતો, એને રાત્રે સ્વપ્ન આપ્યું કે જો સામે કિનારે એક પરિક્રમાવાસી બ્રહ્મચારી પડ્યો છે, એ માત્ર ગોળનું પાણી જ પીએ છે, તો સવારમાં જઈને એને ગોળ આપી આવ. પેલો તો મણસકે ઉઠ્યો અને ગોળને એક મોટો રવો જ ખરીદી લીધો આખો, અને નાવડીમાં લઈને સામે કિનારે આવ્યો અને શોધવા લાગ્યો. પેલા બ્રહ્મચારીને પડેલા જોયા અને પૂછવા લાગ્યો કે ગોળ ખાવ છો એ મારા સ્વામી, હું એ શોધી રહ્યો છું કાનનો. એટલે કહું હા ભાઈ હું છું, આ ગોળ મારો સ્વીકારો. અવધૂતજીને આશ્ચર્ય થયું કે ગોળ તમને કોણે મોકલાયો? અરે ભાઈ, ગઈ રાત્રે નર્મદા માતાએ મને સ્વપ્ન આપ્યું કે એક બ્રહ્મચારી પરિક્રમાવાસી ગોળના ભાવે બેભાન થઈને પડ્યો છે, એટલે તું એને ગોળ આપી આવ, એટલે હું આ ગોળ લઈને આવ્યો છું, માટે તમે સ્વીકાર કરો. અવધૂતજી માનો આનંદ પામીને માને નમસ્કાર કરવા લાગ્યા કે હે મા નર્મદા, તારા બાળકોની તું કેવી સંભાળ રાખે છે. નર્મદાને વંદીને પેલા ગ્રસ્તના મોટા પેલા ગોળનો રવો હતો એમાંથી પાસે ગોળ કાઢ્યો, પાણી નર્મદાનું ઓગાળ્યું અને પી ગયા. ગોળનું પાણી પીતા એમનામાં સ્ફૂર્તિ આવી, જરા શક્તિ આવી, ધીમે થઈને ઉભા થયા અને ચાલવા લાગ્યા. પેલા એ કહું કે બાપજી આ ગોળ લઈ જાઓ, હું તો તમારે માટે લઈને આવ્યો છે. બાપજીનો એવો નિયમ કે એક જ ટંકનો ગોળ રાખવો, બીજી ટંક મળે કે ના મળે સંગ્રહ કરવાનો જ નહીં. પેલા એ કહું કે બાપજી બધું મળશે, પણ ગોળનું સદાવ્રત કોઈ જ ગાય નહીં મળે, મારે 5-10 શેર તો લઈ જાઓ, વધારે ના લઈ જાઓ તો 10 દાણા તો ચાલશે, તમારે તો બધો જ લઈ જવાનો. બાપજી એ કહું કે હું એક ટંકનો જ લઉં છું, એથી વધારે લેતો નથી. એમ કહીને એક ટંગ એટલે પાસે આટલો ડબ્બો હતો, એ ડબ્બામાં ગોળ ભરી લીધો. પેલાને કહું કે આ પાછો લઈ જા. પેલો કે ના બાપજી પાછો નહીં લઈ જવું, કારણ કે હું આવી ખાવું જ નહીં. હે અલગજી કે છે કે તું લઈ જાય ના, તો કે હું કીધી લઈ જો પૈસા તમારે માટે લાવ્યો છું. અવધૂતજીએ કહું કે ગામમાં જઈને ગામના બાળકોને આ ગોળ વેચી દે છે, પણ અહીંયાથી તું લઈ જાય. અલખ નિરંજન રે કહે ધારી હૈયે વાલ, અવધૂત કેળા ત્યાગનો આવે છે કઈ ખ્યાલ. અલગજી કે છે કે નિરંજન ના ત્યાગનો તને ખ્યાલ આવે છે, પૈસા ને સ્પર્શે નહી એ સમજી શકાય, પણ ભોજન આ ગોળ નું ખાસ ન મળતું ક્યાંય, પણ ગોળ આગળ કોઈ જગ્યાએ મળતો નતો, હે, અને પહેલા 4-5 દિવસ સુધી મળ્યો નથી. આ અનુભવ એમને થયો છે, છતાંય પાંચે દસે લીધો હોત તો કોઈ ના કહેવાનું નતું, પણ માત્ર પાસે લીધો એથી વધારે લીધો નહી. આ એમનો કેવો ત્યાગ કહેવાય? ત્યાગ એ જ મહાન છે. ત્યાગે જગવસ થાય, ત્યાગે અદનો આદમી દેવ બની પૂજાય. ત્યાગ જ આપણને દેવ બનાવે છે. ત્યાગ થકી આ વિશ્વમાં થાય મહાન કામ. ત્યાગ થકી યુગ યુગ સુધી પૂજાય કૃષ્ણ ને રામ. રામ અને કૃષ્ણ પૂજાય છે એ એમનો ત્યાગ નહી હતો. જેનો ત્યાગ મહાન છે તે જ પુરુષ મહાન. ત્યાગીને આ જગ બધું વંદે કહી ભગવાન. આગળ વાત આપણે આવી ગઈ છે કે આપણી સંસ્કૃતિના પાયામાં જ ત્યાગ છે. હિન્દુઓએ ત્યાગને જ મહત્વ આપ્યું છે. ત્યાગને જ્યાં જ્યાં ત્યાગ જોયો ત્યાં હિન્દુનું માથું ઢળી પડ્યું છે. આપણે રાગને અનુમોદન આપ્યું નથી, આપણે ત્યાગને આપ્યું છે. એટલે હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક ત્યાગ છે. આપણે બ્રહ્માને મહાદેવ નથી કહ્યા, વિષ્ણુને મહાદેવ નથી કહ્યા, ઇન્દ્રને મહાદેવ નથી કહ્યા, પણ શંકરને મહાદેવ કહ્યા. કારણ કે શંકરનો ત્યાગ મહાન હતો. હિન્દુ સંસ્કૃતિમાં જેનો ત્યાગ વધારે ને એ જ પૂજાય છે. માટે ત્યાગનું મહત્વ બહુ છે. ત્યાગ રાગના દંડમાં ત્યાગ એ જ મહાન. અવધૂતજીનો આ નાનો પ્રસંગ હતો, પણ એ પ્રસંગ આપણને કેટલું બધું શીખવાડે છે કે ત્યાગનું મહત્વ કેટલું છે. ભાઈ બધો ગોળ લીધો, કર્યો પેલો આટલો આગ્રહ કર્યો, છતાં ગોળ લીધો નહીં. જેટલો જોઈતો હતો એટલો જ લીધો, એ બતાવી આપે છે અવધૂતજીનો ત્યાગ. હવે કેટલાક સંસાધુઓ પરિક્રમા વાસીઓ રસ્તામાં મળે તો અવધૂતજીનું કોમળ શરીર જોઈને પૂછે કે ભાઈ તારે એવું કયું દુઃખ છે કે પરિક્રમામાં નીકળી પડ્યો છું? દુઃખીઓ જ નીકળે બિચારા પરિક્રમા કરવા, સુખી નીકળે નહીં. એટલે કે બાબા તમને એવું શું દુઃખ છે? કેટલા રૂપાળા ખાનદાન છો, આવું ભણેલા દેખાવ છો, તો તમે શા માટે એ કર્યું? બાપજીએ જે દિવસથી પરિક્રમા શરૂ કરી એ દિવસે નક્કી કર્યું હતું કે પરિક્રમા દરમિયાન કોઈ દિવસ સંસ્કૃત બોલવું નહીં કે અંગ્રેજી બોલવું નહીં. સંસ્કૃત ને અંગ્રેજીમાં વાત કરીએ તો લોકો આપણું સ્વાગત કરે, આપણને બાવ ભણેલો છે ના ભાઈ આપો એને, એમ કરીને પણ મને આપે. એટલે બાપજીએ નિર્ણય કરેલો કે પરિક્રમા દરમિયાન એક પણ શબ્દ અંગ્રેજીનો બોલવો નહીં કે એક પણ શબ્દ સંસ્કૃત બોલવો નહીં. પોતે ભણેલો છે, પોતે વિદ્વાન છે એવી કોઈએ ખબર પડવા દેવાની નહીં. એટલે પણ છતાંય એ તો છુપ્યો રહે. એટલે પેલા સંતો પૂછે છે કે ભાઈ કયા સુખને શોધવા વેઠો આવો દુઃખ? અમને સમજાતું નથી કે શું છે તમને દુઃખ. ભાઈ એવું શું દુઃખ છે કે તમે પરિક્રમા કરવા નીકળ્યા છો? શું એ પ્રશ્ન એ સાથીનો અવધૂત ધારી પ્રીત બોલ્યા, સાંભળ ભાઈ તું મારી ન્યારી રીત. દુનિયા શોધે સુખને, સુખ મેળવવા કાજ, ફરે બાવરી વિશ્વમાં પીટે ઢોલ પખવાજ. દુનિયા સુખ શોધે છે, હું શોધું છું દુઃખને. ભાઈ હું સુખને માટે પરિક્રમા નથી નીકળ્યો, પણ દુઃખ શોધવા માટે નીકળ્યો છું. દુઃખ મેળવવા માટ ફરું બાવરો જગ વિશે, પણ ક્યાંય ન પડતો ઘાટ. મને દુઃખ જ નથી મળતું. જેમ જેમ લોકો સુખને શોધે તેમ તેમ સુખ દૂર દૂર ભાગી રહ્યું, થઈને લોક વિમુખ. સુખને શોધતા સુખ આગળ હસી જાય. હું પણ જેમ જેમ દુઃખને શોધવા કરું પ્રયાસ, તેમ તેમ દુઃખ મુજથી યહાં આગું નાશે ખાસ. ભાઈ દુઃખ નથી મળતું મને. આવી વાત સાંભળીને પેલા સ્તબ્ધ થઈ જતા. ક્યાં કોઈ જબરો પરિક્રમા છે? અવધૂતજી સમજાવે છે કે સુખ અને દુઃખ એ મનનું કારણ છે. એ મન દુઃખ કરાવે, મન સુખ કરાવે, માટે મનને જીત્યું છે એને સગડે સુખ, સુખને સુખદ છે માટે મનને જીત્યું. ભાઈ આવી રીતે વાતો કરતા કરતા પરિક્રમા વાસીઓ સાથે હર નર્મદા હર નર્મદા કરતા અવધૂતજી આગળ વધી રહ્યા છે. એમની વિચક્ષણતા જોઈને, આ યુવાન સાધુને જોઈને કેટલાક સાધક અનુમાન કરવા લાગ્યા કે આ કોઈ બીજો માણસ તો નથી ને. એક દિવસ સ્નાન કરવા માટે અવધૂતજી સાધુઓ સાથે ગયા અને ગમ્મત કરતા હતા. એક સાધુએ પૂછ્યું, એ લંગોટી નો મંત્ર આવડે છે? લંગોટી નો મંત્ર બોલ્યા પછી સ્નાન કરવાનું હોય? કેવું છે? કે હા. ત્યારે બોલો, લંગોટી નો મંત્ર મને આવડે છે. બોલો, કઈ ભાષામાં બોલું? તમારે જે ભાષામાં કહો એ ભાષામાં બોલું. પેલા એ કહું કે ખડી ભાષામાં, એટલે હિન્દીમાં સુનાવ. એટલે બાપજીએ ગમ્મત કરી કે લોભ કી લંગોટી અને લાલચ કા ધાગા, દુનિયા ઠગત ફીરે લીએ બે રાગા. જો ભાઈ, લોભ ની લંગોટી છે અને લાલચ ના ધાગા કરીને આ વિરાગીઓ જગત ને ઠગી રહ્યા છે. આવો મંત્ર સાંભળીને પેલા પૂછનારા તો બિચારા અવાક થઈ જતા હતા. બોલો, હવે ચીપિયાનો મંત્ર સાંભળવો છે, કમંડલ નો સાંભળવો છે, દંડ નો સાંભળવો છે, કે ના ભાઈ ના, હવે અમારે કઈ સાંભળવો નથી. આમ પરિક્રમામાં અનેક રીતે ગમ્મત કરતા કરતા અવધૂતજી આગળ વધી ગયા છે. કોઈનો સાથ લેતા નથી. એ તો થોડીક વાર સાથ રાખે અને પાછા આગળ ચાલ્યા જાય. ચાલે ઉઠરે પુર્યાનંદ નું હૃદ સાગર ની માય, ઉભરાતી છોડો હા બ્રહ્માંડ હેન સમાય. આવેશો આનંદ ના ચાલે ઝડપી ચાલ, સાઠ સાઠ ગાઉ દિવસ માં ચાલે ના રહે ખ્યાલ. એક દિવસ માં સાઈઠ સાઈઠ ગૌ ચાલે. જુવાની નું જોમને બ્રહ્મચર્ય પ્રતાપ, પ્રભુ મિલન ની ધૂન પછી બાકી શું રહે બાપ. અલગજી કે છે કે પિયા મિલન ની જેને ધૂન લાગી છે એને એક જ લક્ષ્ય હોય, રેવા મારો કાઠડો જાણે નંદન મન, પાંગરતી પ્રકૃતિ હતી કરે પ્રફુલ્લિત મન. આવું સૌંદર્ય જોતા જોતા અવધૂતજી ઓમ 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 નાદ કરતા ચાલ્યા જાય છે. ઓમ એટલે પ્રણવ ની ઉપાસના. ઓમ શબ્દ માં ત્રણ શબ્દો આવેલા છે, અ ઉ અને મ. ઓમ દરેક ધર્મે સ્વીકાર્યો છે. અલિફ એ પણ ઓમ નું જ એક સ્વરૂપ છે. જૈન ધર્મો એ પણ ઓમ ને સ્વીકાર્યો છે. બુદ્ધ ધર્મે પણ ઓમ ને સ્વીકાર્યો છે. ઓમ પ્રણવ મંત્ર એવો છે કે સર્વગ્રાહ્ય મંત્ર છે. એ જયારે આપણે ઓમ નો ઉચ્ચાર કરીએ ને ઓમ, તે વખતે આંતરડામાં સ્પંદન થાય છે અને એ સ્પંદન થવાથી જે નકામી જે હોય નીકળી જઈને એકદમ પાચન શક્તિ વધે છે, ભૂખ લાગે છે અને એ અન્ન નું સુંદર લોહી બની જાય છે. માટે પ્રણવ મંત્ર નો ખૂબ જાપ કરવો. પણ કેવી રીતે કરવો? એક નાનકડું ભજન તમારે ઝીલવાનું અને ઓમ કેવી રીતે બોલવાનો છે એ એમો એ આપણને બતાવ્યું છે. પ્યારા પ્રેમ થી બોલાવો, બોલો ઓમ ઓમ ઓમ. પ્યારા પ્રેમ થી બોલાવો, બોલો ઓમ ઓમ ઓમ. અને નાભી થી ઉઠાવો, અને નાભી થી ઉઠાવો, બોલો ઓમ ઓમ ઓમ. પ્યારા પ્રેમ થી બોલાવો, બોલો ઓમ ઓમ ઓમ. કંઠમાં લંબાવો, माने मस्तक पहुंचाड़ो बोलो ओम ओम ओम।